મહારાજના આ કોઈક પ્રસાદ સ્વરૂપે નિત્ય દર્શન પ્રાપ્ત થયું. ભાગ્યશાળી છે સોજિત્રા કે સંતોના મનોરથો કેટલાય વર્ષો પૂર્વે થાય અને એનો પરિપાક, એનું ફળ આજે પ્રાપ્ત થાય. ભગવાનદાસજી મહારાજ, કલ્યાણદાસજી મહારાજ, પૂજ્ય જાનકીદાસજી મહારાજ, આ સૌ જેમ ભરતદાસજીએ કહ્યું તેમ કે સોજિત્રાને માટે સત્સંકલ્પ અને પ્રાર્થના કરે અને કરાવે. અને જેમ રાયણ રોપેલી હોય ત્યારે એ ફળે મોડામાં મોડી, 16-20 વર્ષે ફળે. રાણીનો વૃક્ષ મોડામાં મોડું ફળે, પણ ફળે ખરું. એમ આ દીર્ઘકાલીન આશીર્વાદ આજે ફળ્યા. કૃષ્ણદાસજી મહારાજે કહ્યું કે આ આપણે આપણી મહારાજની ઉપાસના એ કોઈ અન્ય હેતુ માટે નહીં, કોઈ સ્પર્ધાત્મક કે કોઈ એવી ભાવના નથી કે મંદિરો સ્થપાતા જાય એવી કોઈ મનમાં ભાવ, પણ મહારાજની સ્વરૂપની જે અનુભૂતિ, મહારાજનો જે સંદેશ, જેમ કહ્યું કે દત્તાત્રેય સમારંભામ, આપણી વૈદિક પરંપરામાં આદ્ય અત્રિ ઋષિ સપ્ત ઋષિઓ અને એમાં એ સમય અને એ સમાજની દ્રષ્ટિએ જ્યારે શૈવ શાક્ત અને વૈષ્ણવની ઉપાસનાઓ પરસ્પર કોઈક એવી ભાવનાઓથી એની અંદર કોઈ અંતર પડતા હોય, એની અંદર કોઈ વિભાવનાઓ અલગ ઉત્પન્ન થતી હોય, તો આપણા એ આપણી ઋષિ પરંપરાએ ધર્મની અખંડિતતા, ધર્મનું સનાતન સ્વરૂપ એને સમજાવતા અને એ ઉપાસનાને દ્રઢ કરાવતા અને એકત્વ કરાવતા. જગતમાં પરમાત્માની ઉપાસના માત્ર એક જ છે, અન્ય નથી. એક જ ઉપાસના વિવિધ નામથી થઈ શકે છે, પણ આપણી સનાતન ઋષિઓની અને વૈદિક આદેશ એક જ કે આ જગતમાં બ્રહ્મ તત્વ માત્ર એક જ છે. આજથી 2500-2500 વર્ષ પહેલા આદ્ય શંકરાચાર્યજીએ પણ અદ્વૈતથી એક બ્રહ્મની સિદ્ધિ આપણા સનાતન હિન્દુ ધર્મને માટે સ્થાપી, અને એ જ વસ્તુને યોગીરાજ અવધૂતની પરંપરા પણ એને નિભાવી રહી છે. ભગવાન દત્તાત્રેય શૈવ શાક્ત અને વૈષ્ણવની અલગ અલગ પૂજા પદ્ધતિની ઉપાસના પદ્ધતિઓમાં કોઈ ભેદ ન પડે, કોઈક એની અંદર ધર્મ ભાવનાઓનું કોઈ વિઘટન ન થાય, અને એવી ભાવનાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર સતી અનસુયાને અત્રિના આંગણે વરદાન આપી અને ત્રણેનું એક સ્વરૂપ કે શિવ પણ જુદા નથી, વિષ્ણુ પણ જુદા નથી અને શક્તિ રૂપે બ્રહ્માજી કોઈ અલગ નથી, પણ સર્વ એક જ તત્વ છે, એની શક્તિઓ અલગ છે. અને એ એકેશ્વર પૂજા અને એકેશ્વરની ઉપાસના જે ભગવાન દત્તાત્રેય અને ઋષિઓનો આપણા વૈદિક પરંપરાનો જે આદેશ છે, એની જ પરંપરાને સ્થિર કરીને સ્થાપવા માટે યોગીરાજ અવધૂત ભગવાન દત્તાત્રેયના સ્વરૂપે ગિરનારથી પધારેલા, ગિરનારમાંથી જ જેનો પ્રાદુર્ભાવ થયો છે, જેનું પ્રાગટ્ય થયું છે, એવા અવધૂત ત્યાં ગિરનારની દત્તાત્રેયની ટૂંક ઉપર પણ તમે જોજો, આ જ રીતે પાદુકાજીની જ સ્થાપના છે. ગુરુ પરંપરામાં ચરણની ઉપાસના છે, અને એ જ ગુરુ પરંપરા, ગુરુ ઉપાસના અને એક અદ્વૈતની ઉપાસના એનું જ લક્ષ્ય લઈને સંતરામ મહારાજે પણ કોઈ સંપ્રદાય સ્થાપ્યો નથી, કોઈ અલગ પૂજાવિધિને નથી કરી. મહારાજશ્રીની સ્વયં ઉપસ્થિતિ જ્યારે નડિયાદમાં જ્યાં સમાધિ સ્થાન છે ત્યાં ઉપસ્થિતિ હતી, ત્યારે લગભગ એ સ્થાન ઉપર મારા શ્રી 27 વર્ષ રહ્યા છે નડિયાદમાં, જ્યાં આપણે દર્શન કરીએ છીએ ત્યાં. અને એ સમય દરમિયાન ભગવાન દાસજી, હરિરામદાસજી, રાઘવ મુનિજી મહારાજ, ગંગારામજી મહારાજ, લક્ષ્મણદાસજી મહારાજ, ધ્યાનીજી મહારાજ, આ મહારાજની ઉપસ્થિતિના એ સંતો અને શિષ્યો ત્યાં આગળ ઉપસ્થિત હતા. તે વખતે પોતાના શ્રીમુખથી જે કાંઈ ઉપદેશ આપ્યો પોતાના શિષ્યોને, ત્યાં એક વિદ્વાન બ્રાહ્મણ પણ મહારાજની પાસે આવીને બિરાજતા. એ પણ આ બધું સાંભળે અને સાંભળીને એને ગ્રંથાકારની રચના કરી. અને એ રચના જ્યારે પૂજ્ય મહારાજશ્રીએ જીવિત સમાધિ લીધી મહાસુદ પૂનમને દિવસે, અને ત્યાર પછીથી લક્ષ્મણદાસજી મહારાજના ચરણોમાં હસ્તમાં આ વાંગ્મય સ્વરૂપ એ ગ્રંથ યોગ રત્નના નામે મહારાજશ્રીની પાસે પધરાવ્યો. એનું એ બૃહદ સ્વરૂપમાંથી એક લઘુ સ્વરૂપ એ પણ યોગ રત્નના નામે પ્રકાશનની કોઈક કોઈક ઝાંખી આજે ક્યાંક ક્યાંક મળે છે. પણ એની અંદર સ્પષ્ટ નિર્દેશ લક્ષ્મણદાસજી મહારાજને પણ કે જો એ ગુરુવાણીનો એ ભાગવત ગ્રંથ સંતરામ ભાગવત એને સ્થાપ્યો હોત, એને સાચ્યું હોત, તો આજે પણ એક અલગ પરંપરાની પદ્ધતિ અને એક પૂજા પદ્ધતિની સંપ્રદાયની સ્થાપના થઈ શકી હોત. પણ એક ઉદાર દ્રષ્ટિ અને લક્ષ્મણદાસજી મહારાજે એ બ્રાહ્મણને કહ્યું કે આપણા ચાર વેદ, 108 ઉપનિષદ, 18 પુરાણ, રામાયણ, મહાભારત, ગીતા આ બધા જ આપણા જ ધર્મગ્રંથો છે અને કોઈ પણ સંપ્રદાય એમાંથી બહારનું કશું જ નથી લાવી શકતો. જે છે તે આજ આપણા વૈદિક અને ઋષિઓએ આચાર્ય આપેલા ધર્મગ્રંથોમાં છે, તો એમાંથી અલગ તારવીને કોઈ પણ સંપ્રદાયની પૂજાની અલગ ઉપાસના કાઢી અને સનાતનના સાગરમાંથી એક ઘડો પાણી બાજુમાં લઈ જઈ એને ઉપાસવું, એક ઘડા પાણીની અંદર જ સંતોષ માનવો, એના કરતા સુખસાગર સ્વયં, મહારાજનું નામ સુખસાગર છે, સંતરામ મહારાજનું બીજું નામ સુખસાગર પણ છે, તો એ સુખસાગરની અંદર આખો જ ઘડો ઠાલવી દઈને એને કોઈ સંપ્રદાય નહીં, કોઈ અલગ પરંપરા નહીં, પણ સનાતન સુખનો સાગર એ આપણો છે. આવી એક ઉદાર ભાવનાથી જે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજ, જે આપણા આદ્ય આરાધ્ય અને ઈષ્ટ, એમની પરંપરામાં લક્ષ્મણદાસજી મહારાજ પ્રથમ, જેમનું આપણે અહીંયા આગળ દર્શન કરીએ છીએ મૂર્તિ સ્વરૂપે, છબી સ્વરૂપે, એ લક્ષ્મણદાસજી મહારાજે દીર્ઘ દ્રષ્ટિથી, વ્યવહારુતાથી, પોતાના આત્મચિંતનથી આ પરંપરાને એક ગુરુ પરંપરા તરીકે, એક સનાતન વૈદિક પરંપરા તરીકે, ગુરુ ઉપાસના તરીકે ને સ્થાપી, કોઈ સંપ્રદાય તરીકે નહીં. એટલે આપણે પણ વિચારીએ કે કોઈ સ્પર્ધા નહીં, પણ ઈષ્ટ ઉપાસના કરવી છે, ભગવાનનું ભજન કરવું છે કોઈ પણ ખેંચાતાણ સિવાય, અને આપણા વૈદિક ઋષિઓની પરંપરાને આદેશ પ્રમાણે કોઈ અન્ય નહીં. તો આપણી એ ઉપાસનાને આજે અહીંયા આગાડી સોજિત્રામાં એક બળ મળ્યું છે, એક તીર્થ મળ્યું છે, એક તીર્થનું સ્થળ મળ્યું છે. ઉપાસના આપણી મહારાજના પ્રત્યેની આપણી આસ્થા, આપણી ભક્તિ, આપણી શ્રદ્ધા, આજથી આ વિદ્વદ વિપ્રોએ જે રીતે અહીંયા આગાડી આહ્વાન કર્યું છે મહારાજ શ્રીના ચરણોનું, શ્રી ચરણોનું, અહીંયા આગાડી પધારીને ઉપસ્થિત થઈને જે સંતોએ ચરણોના ઉપાસનાની, એના દર્શનની જે કંઈ મહાત્માની વાતો આપણી સાથે કરી છે એને હૃદયમાં રાખી, અને આપણે ત્યાં તો મહાપુરુષોએ ત્યાં સુધી કહ્યું છે, સતચિત પૂર્ણ બ્રહ્મ હે સંત રામ ગુરુદેવ મન કર્મ વચને કીજીએ ચરણ કમલ કી. મહારાજ કે ચરણો કી ઉપાસના કરો. બીજી રીતે કહું, સોજિત્રા ભાગ્યશાળી એ રીતે છે કે જાનકીદાસજી મહારાજના સમયની અંદર પણ, પૂજ્ય નારાયણદાસજી મહારાજના આ સમયગાળા દરમિયાન પણ જે આ સ્થાપના થઈ છે એમાં એક વિશેષ વાત કરું કે આદ્ય મહાપુરુષ યોગીરાજ અવધૂત આરાધ્ય આપણા સૌના એવા સંતરામ મહારાજ વિચરણની અંદર આ લક્ષ્મણદાસજી મહારાજનું જે એમનું જે પ્રાગટ્ય સ્થળ છે, એમનું જન્મભૂમિ વરાળ, ત્યાં સુધી મહારાજશ્રી પોતે પધાર્યા છે. ગુરુ શિષ્યને શોધવા નીકળ્યા અને લાયક શિષ્યને વરાળથી ચેતન કરી, જાગ્રત કરી, અને પછી પાછળ શોધતા શોધતા એ નડિયાદ સુધી પધાર્યા. હવે આ ચેતનાને આદ્ય મહાપુરુષે પોતાની બધી જ શક્તિઓએ આહ્વાન કરી, આહ્વાન કરી, આવિર્ભાવ કરી, સંતરામ મહારાજે લક્ષ્મણદાસજીમાં પોતાની બધી જ શક્તિઓની આરોપણ કરી, એમાં રોપ્યા, અને સંતરામ મહારાજના સ્વરૂપે આપણે લક્ષ્મણદાસજી મહારાજના દર્શન કરીએ છીએ. પૂજામાં અપાતા હોય તો લક્ષ્મણદાસજી મહારાજ અપાય, મંદિરમાં સ્થાપના થતી હોય તો લક્ષ્મણદાસજી મહારાજની થતી. તો એ લક્ષ્મણદાસજી મહારાજ આજે વિશ્વવંદી અને વિશ્વવ્યાપ છે. જ્યાં જ્યાં મહારાજનો સેવક હશે, જ્યાં જ્યાં મહારાજનો શિષ્ય હશે, ત્યાં લક્ષ્મણદાસજી મહારાજની પૂજા હશે, દર્શન હશે. પણ ક્યાંય સંતરામ મહારાજની પણ એની અંદર જ